समय सार भगवान कुनकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां निद्रा अधिकार मां अपनी गाथा 220 221 222 अने 223 जे साथे छे एनो स्वाध्याय करी रह्या छीए। आ गाथानो अर्थ एनी टीका એનો ભાવાર્થ અને આ ગાથા ઉપર આપેલ પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનના ઘણા અંશો આપણે લીધા છે। હવે વધારે અંશ લેતા પહેલા ગાથાનું સહેજ પુનરાવર્તન કરીએ તો ગાથામાં મૂળ વાત તો એ આવી કે શંખ અનેક પ્રકારના દ્રવ્યોને ખાય છે તો પણ એનું શ્વેતપણું એ કૃષ્ણ એટલે કાળું કરી શકાતું નથી। તેવી રીતે જ્ઞાની પણ અનેક પ્રકારના સચિત અચિત અને મિશ્ર દ્રવ્યોને ભોગવે તો પણ તેનું જ્ઞાન બીજા કોઈથી અન્યથી અજ્ઞાન કરી શકાતું નથી। અને એ પછી બીજી બે ગાથામાં એમ કહ્યું કે પરંતુ એ જ સંઘ પોતે સ્વયં જાતે જ શ્વેત સ્વભાવને છોડીને કૃષ્ણ ભાવને એટલે કાળા ભાવને પામે ત્યારે એ શ્વેતપણાને છોડે છે અને કાળો બને છે। તેવી રીતે ખરેખર જ્ઞાની પણ પોતે જ્યારે તે જ્ઞાન સ્વભાવને છોડીને અજ્ઞાન રૂપે પરિણમે ત્યારે તે અજ્ઞાનપણાને પામે છે। તો આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તેના અંશ આપણે લઈએ છીએ। પ્રવચન રત્નાકર ભાગ 7 એમાં આપણે ગઈ વખતે ઘણી મહત્વની વાત લીધી હતી, એમાં અકાર્ય કારણકો શક્તિની એક વાત લીધી હતી। પાન નંબર 399 પર ત્રીજા પેરેગ્રાફમાં એ વાત આવી છે કે આત્મામાં ઉત્પાદ વ્યય ધ્રુવત્વ નામની શક્તિ છે અને તેમાં અકાર્ય કારણત્વ શક્તિનું રૂપ છે। ઉત્પાદ વ્યય અને ધ્રુવ એ તો આપણે સમજ્યા, પણ અહીંયા એ અકાર્ય કારણત્વ શક્તિનું રૂપ એ શક્તિમાં છે। એટલે પહેલા જે વાત આપણે કરી હતી કે એક ગુણમાં બીજા ગુણનું રૂપ છે, એક ગુણ કહો કે શક્તિ કહો એમાં બીજા ગુણનું રૂપ છે, અને આપણે એ વાત પણ સમજ્યા હતા કે જ્ઞાન ગુણ છે તો જ્ઞાન ગુણનું હોવાપણું છે, એ હોવાપણું એ કઈ રીતે છે તો કે જ્ઞાન ગુણ તો છે જ પણ એમાં અસ્તિત્વ ગુણનું રૂપ છે। અસ્તિત્વ ગુણને કારણે હોવાપણું હોય એટલે અસ્તિત્વ ગુણનું રૂપ જ્ઞાન ગુણમાં છે એટલે જ્ઞાન ગુણનું હોવાપણું છે। એ રીતે દરેક ગુણનું હોવાપણું એ અસ્તિત્વ ગુણના રૂપને કારણે છે। એટલે એ રીતે વાત વિચાર કરીએ તો દરેક ગુણની અંદર બીજા ગુણનું રૂપ છે, આ વાત આપણે ગુરુદેવ પાસેથી સમજ્યા છીએ। અહીંયા ઉત્પાદ વ્યય ધ્રુવત્વ નામની શક્તિ છે। ઉત્પાદ વ્યય ધ્રુવત્વ કઈ રીતે છે એ પણ આપણે જાણીએ છીએ। સહેજ પુનરાવર્તન કરીએ તો ઉત્પાદ છે તે પર્યાયના છે, વ્યય પણ પર્યાયનો છે, અને જે ટકીને રહે છે તે દ્રવ્ય ધ્રુવ એક સરખું એવું ને એવું ત્રિકાળ હોય છે। એટલે એક સમયની પર્યાય જેનો ઉત્પાદ થયો છે એ જ સમયે પૂર્વની પર્યાયનો વ્યય થાય છે, એક જ સમયમાં બંને થાય છે। નવી પર્યાયની ઉત્પત્તિ થાય છે અને પહેલાની પર્યાય જૂની પર્યાય છે એનો વ્યય થાય છે, આ બંને એક સમયમાં છે। એટલે એવા ઉત્પાદ વ્યય અને એ વખતે સાથે જે દ્રવ્ય છે એ એવું ને એવું ટકીને રહે છે એ ધ્રુવ, એટલે ઉત્પાદ વ્યય ધ્રુવત્વ નામની આત્મામાં શક્તિ છે. હવે એ શક્તિની અંદર અકાર્ય કારણત્વ શક્તિનું રૂપ છે. તેથી આત્મામાં જે ઉત્પાદ થાય છે તેમાં અકાર્ય કારણત્વ શક્તિનું રૂપ હોવાથી કોઈનું અન્યનું કારણ થાય નહીં. જો ઉત્પાદ વ્યય થાય છે એ પર્યાયના છે, અને એવા ઉત્પાદ વ્યય થાય છે એમાં આ અકાર્ય કારણત્વ શક્તિનું રૂપ છે, માટે અન્યનું કારણ થાય નહીં કે કાર્ય થાય નહીં. હવે પહેલા તો અકાર્ય કારણત્વ શક્તિને થોડીક વધારે સમજવાની જરૂર છે. ગઈ વખતે આપણે થોડી વાત લીધી હતી, આજે થોડી વધારે વાત એના સંબંધી આપણે કરીશું. સુડતાલીસ શક્તિનું વર્ણન છે, અને સુડતાલીસ શક્તિના એ વર્ણન ઉપર પૂજ્ય ગુરુદેવ ગાંધી સ્વામીના પ્રવચન છે. પ્રવચન રત્નાકર ભાગ 11 ની અંદર શરૂઆતમાં જ આ સુડતાલીસ શક્તિનું વર્ણન આવે છે. એમાં આ 14મી શક્તિ છે અકાર્ય કારણત્વ શક્તિ. અકાર્ય કારણત્વ શક્તિ વિશે થોડીક વાત આપણે લઈએ. જે અન્યથી કરાતું નથી અને અન્યને કરતું નથી એવા એક દ્રવ્ય સ્વરૂપ અકાર્ય કારણત્વ શક્તિ. જે અન્યનું કાર્ય નથી અને અન્યનું કારણ નથી એવું જે એક દ્રવ્ય તે સ્વરૂપ, એવું સ્વરૂપ કે અકાર્ય કારણત્વ શક્તિ. એટલે મૂળ પાઠમાં આટલી વાત લીધી છે, અને ગુરુદેવ એને સમજાવતા કહે છે કે જ્ઞાન સ્વરૂપી પ્રભુ આત્મા અનંત શક્તિઓનો એક પિંડ છે, તેમાં જ્ઞાન દર્શનની જેમ એક અકાર્ય કારણત્વ શક્તિ છે. કેવી છે આ શક્તિ? તો કહે છે જે અન્યથી કરાતું નથી અને અન્યને કરતું નથી એવા એક દ્રવ્ય સ્વરૂપ અકાર્ય કારણત્વ શક્તિ છે. અન્યથી કાર્ય જેની અંદર થતું નથી અને જે પોતે અન્યમાં કાર્ય કરતું નથી, અન્યમાં જે કાર્ય થાય એનું કારણ એ બનતું નથી, એમ અકાર્ય અને અકારણ એવું સ્વરૂપ છે. દ્રવ્યનું કેવું સ્વરૂપ છે કે એ આ દ્રવ્યના સ્વરૂપમાં, એટલે એનું જ્યારે કાર્ય થાય છે તો એમાં બીજું કોઈ અન્ય એમાં કાંઈ કાર્ય કરી શકતું નથી, એક વાત. અને બીજી વાત, આ દ્રવ્ય બીજાના કાર્યનું કારણ થતું નથી, બીજામાં એ કાર્ય કરતું નથી, એટલે કે બીજાના કાર્યનું કારણ થતું નથી. એટલે અકાર્ય અકારણ એવું એનું સ્વરૂપ છે, એને અહીંયા અકાર્ય કારણત્વ શક્તિ કહેવામાં આવી. શું કીધું આમાં? કે આત્માના દ્રવ્ય ગુણ પર્યાયને કોઈ પર વસ્તુ કરે નહીં, તેથી આત્મા અકાર્ય છે. આત્માના દ્રવ્ય ગુણ પર્યાયને કોઈ બીજી વસ્તુ કરે નહીં, તેથી આત્મા અકાર્ય. એટલે આત્માની એ અકાર્ય શક્તિ. અને બીજી અકારણ શક્તિ, બીજી અકારણ શક્તિ વિશે કહે છે કે અને પરદ્રવ્યના દ્રવ્ય ગુણ પર્યાયને આત્મા કરે નહીં, બીજા દ્રવ્યના ગુણ પર્યાયને આત્મા કરે નહીં, એટલે કે બીજા પરદ્રવ્યના ગુણ પર્યાયનું કારણ આત્મા બનતો નથી, એટલે એ અકારણ. પહેલી વાત લીધી, આત્માના દ્રવ્ય ગુણ પર્યાયને કોઈ પરદ્રવ્ય કરે નહીં, તેથી આત્મા અકાર્ય છે. અને પરદ્રવ્યના દ્રવ્ય ગુણ પર્યાયને આત્મા કરે નહીં, તેથી આત્મા અકારણ છે. પરદ્રવ્ય સાથે કાર્ય કારણ ભાવ રહિત આત્માનો આ અલૌકિક અકાર્ય કારણત્વ સ્વભાવ છે. આત્મામાં બીજા આવીને કાંઈ કરે નહીં એટલે આત્મા અકાર્ય, અને આત્મા બીજાના દ્રવ્ય ગુણ પર્યાયને કરે નહીં એટલે એનું કારણ બને નહીં, એટલે આત્મા અકારણ. એટલે આ અકાર્ય અને અકારણ એ આત્માનો સ્વભાવ છે, એટલે આત્મામાં એવી શક્તિ છે. આ અલૌકિક અકાર્ય કારણત્વ સ્વભાવ છે, એ આત્માની શક્તિ છે. ત્યારે કોઈ અહીં એમ કહે છે કે આ તો દ્રવ્યની વાત છે, અમે તો દ્રવ્ય કોઈનું કારણ નહીં અને દ્રવ્ય કોઈનું કાર્ય નહીં એમ અહીં વાત કરી છે. ગુરુદેવ સમજાવે છે કે ભાઈ તારી આ સમજણ બરાબર નથી, કેમ કે પ્રસ્તુત વિષય દ્રવ્યની શક્તિને લગતો છે. શક્તિ જેની છે તેવા શક્તિવાન દ્રવ્યનો અનુભવ થતા પર્યાયમાં પણ અકાર્ય કારણ દશા પ્રગટ થઈ જાય છે. આ બધી શક્તિ ને આ બધું આપણે ભણીએ છીએ, અભ્યાસ કરીએ છીએ, સમજીએ છીએ, તો એ સમજવાથી સમ્યક દર્શન થતું હશે કે પછી આમ જ સમ્યક દર્શન થતું હશે? આ સમજાવીના સમ્યક દર્શન થાય કે ના થાય? પ્રભુ સમજીએ છીએ એટલે એટલો ઉઘાડ થાય છે અને આત્માનું સ્વરૂપ સ્પષ્ટ થાય છે, આત્માનું ભાન થાય છે, આત્માની શક્તિનું ભાન થાય છે, આત્માનું મહાત્મા આવે છે. નિજ આત્મ સ્વરૂપ કઈ રીતે સિદ્ધ સમાન છે એનું આપણને જ્ઞાન અને ભાન થાય છે. એટલા માટે આપણે આ બધું સમજીએ છીએ. જેટલું સમજીએ છીએ એ સમજવાથી વિશેષતાથી આત્મા પ્રત્યે અહોભાવ જાગે છે. તો હો આવો મારો આત્મા, પોતાના સ્વરૂપનું ભાન થાય છે એટલે આપણે આ સમજીએ છીએ. અને એ ભાન થાય છે કે ખરેખરું ભાન તો ક્યારે થાય છે કે એનો અનુભવ થાય છે ત્યારે થાય છે. એવો શક્તિવાન ભગવાન આત્મા એવા દ્રવ્યનો અનુભવ થાય છે ત્યારે પર્યાયમાં એ બધું પ્રગટ થઈ જાય છે. પછી ભલે કદાચ શબ્દ ના આવડતા હોય તો પણ એ બધું ખ્યાલમાં આવી જાય છે. શું ખ્યાલમાં આવી જાય છે? કે આ ભગવાન આત્મામાં બીજો કાંઈ કરી શકતો નથી અને આ ભગવાન આત્મા બીજાનું કાંઈ કરતો નથી. એવું અકાર્ય અને અકારણ બંને શક્તિરૂપે આત્મામાં પડ્યા છે એ વાત અંદરમાં સમજાઈ જાય છે. જે પર્યાય દ્રવ્યના આશ્રય પ્રગટ થઈ તે પરનું એટલે રાગનું કારણ નથી અને તે પરનું રાગનું કાર્ય પણ નથી. જેમ દ્રવ્ય ગુણ કોઈનું કારણ નથી અને કોઈનું કાર્ય પણ નથી, તેમ તેની જે પર્યાય પ્રગટ થાય છે તે પર્યાય પણ કોઈ પરનું કારણ નથી અને કોઈ પરનું કાર્ય પણ નથી. આવી આ અકાર્ય કારણત્વ શક્તિ છે તે દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયમાં વ્યાપ્ત થઈ જાય છે. ક્યારે એવી રીતે ત્રણેયમાં વ્યાપ્ત થઈ જાય? કે જ્યારે એને આત્માનો અનુભવ થાય છે ત્યારે. દ્રવ્ય ગુણ તો પરથી ન થાય એ તો લગભગ બધાને બેસી જાય એવી વાત છે, એટલે એમાં તો કદાચ વાંધો નથી આવતો. પણ પર્યાય પરથી થાય એમ માનવા માટે મોટા ભાગે જીવ પ્રેરાય છે. પણ ભાઈ એમ વસ્તુ નથી. પરથી પર્યાય થાય, આ પર્યાય એ પરના કારણે થાય એમ હજી એને ઊંડે ઊંડે પડ્યું છે એ વાતને તો આપણે કાઢવી છે. કે ભાઈ પરથી પર્યાય અહીંયા ન થાય, પરને કારણે અહીંયા કઈ પર્યાયમાં ફેરફાર થાય એમ બને નહીં. એટલે કે અહીંયા આ આત્મામાં જે કાર્ય થઈ રહ્યું છે એ કાર્ય પરને કારણે ન થાય એવો આત્માનો સ્વભાવ છે, એ અકાર્ય શક્તિને કારણે છે. અને એ જ રીતે આ આત્માની આ જીવ દ્રવ્ય છે એની જે પર્યાય થાય છે, એનું જે પરિણામ થાય છે, એના દ્વારા બીજા પર પદાર્થમાં કઈ કાર્ય થાય એમ બને નહીં. બીજાના કાર્ય આત્મા કરે એમ બને નહીં એમ આપણે સ્થૂળતાથી સ્વીકારીએ છીએ. પણ અહીંયા એની સૂક્ષ્મતા આપી કે બીજાના કાર્ય આત્મા કરે નહીં, એટલે કે અહીંયા આત્માની જે પર્યાય બદલાય છે એ બીજા અન્ય દ્રવ્યના કાર્યમાં કારણ બનતું નથી. અન્ય દ્રવ્યનું કાર્ય થતું હોય તે થાય, એનું કારણ આત્માની પર્યાય નથી થતું. એટલે એવી અકારણ નામની આત્માની શક્તિ છે. તો આવી અકાર્ય કારણ સ્વભાવ શક્તિ એનું રૂપ આપણે તો વાત કરી રહ્યા હતા કે એનું રૂપ શેમાં છે? તો કે ઉત્પાદ વય ધ્રુવત્વ નામની શક્તિ છે એની અંદર છે. પ્રવચન રત્નાકર ભાગ 7મો એના પાના નંબર 399 પર આપણે ત્રીજા પેરેગ્રાફમાં એ વાત કરી રહ્યા હતા કે આત્મામાં ઉત્પાદ વય ધ્રુવત્વ નામની શક્તિ છે અને તેમાં અકાર્ય કારણત્વ શક્તિનું રૂપ છે. એટલે કે આત્મામાં જે ઉત્પાદ વય ધ્રુવ થાય છે એ વખતે એ અકાર્ય કારણત્વ શક્તિનું રૂપ એમાં હોવાથી આત્મામાં જે ઉત્પાદ થાય છે તે આત્મામાં જે ઉત્પાદ થાય છે એટલે જે પર્યાય થાય છે તેમાં એ અકાર્ય કારણત્વ શક્તિનું રૂપ હોવાથી કોઈનું એટલે અન્ય બીજાનું એ કારણ થાય નહીં, અન્યનું એ કારણ થાય નહીં અને કોઈનું અન્યનું કાર્ય પણ થાય નહીં. આ વાત અહીંયા તો સમજાવી છે. જેમ આત્મામાં એક જ્ઞાન ગુણ છે અને તેમાં અકાર્ય કારણત્વ શક્તિનું રૂપ છે, તેથી જ્ઞાનનું જે કાળે જે પરિણમન થાય છે તે કોઈ અન્યનું કારણ નથી. જ્ઞાન લો તો જ્ઞાન માટે પણ એમ જ છે કે જ્ઞાન ગુણમાં કે અકાર્ય કારણ તો શક્તિના રૂપને કારણે જ્ઞાન રૂપે પરિણમન થાય છે, એમાં બીજો કઈ કરી શકતો નથી, અન્યનું એ કાર્ય અહીંયા થતું નથી. અને આ આત્માનું જે જ્ઞાનરૂપ પરિણમન થાય છે એવી પર્યાય થાય છે, એથી કઈ બીજી જગ્યાએ કાર્ય બીજા દ્રવ્યમાં કઈ પણ કાર્ય થતું હોય તો એનું આ કારણ બનતું નથી. આત્માના જ્ઞાન ગુણના પરિણમનને કારણે અન્ય પદાર્થની અંદર કાંઈ કાર્ય થતું નથી. એટલે અહીંયા જ્ઞાન ગુણમાં પણ અકાર્ય કારણ તો શક્તિનું રૂપ છે. તેથી જ્ઞાનનું જે કાળે જે પરિણમન થાય છે તે કોઈનું અન્યનું કારણ નથી અને કોઈનું અન્યનું કાર્ય પણ નથી. આ પ્રમાણે દ્રવ્યમાં જે પરિણમન થાય છે તે કોઈ અન્યના કારણે નથી અને તે કોઈ અન્યનું કારણ થાય એમ પણ નથી. એટલે આપણે તો વાત અહીંયા આ ગાથામાં તો એ વાત ચાલે છે કે એ પોતે સ્વયં અજ્ઞાન ભાવે થાય પણ બીજો કોઈ એને અજ્ઞાન ભાવે કરી શકે નહીં. બીજાના પરિણમનને કારણે આત્મામાં જ્ઞાનમાંથી અજ્ઞાન થાય એમ બને નહીં એ વાત જે ચાલતી હતી એને અહીંયા ગુરુદેવે આત્માની શક્તિ દ્વારા સમજાવી. એટલે ચોથા પેરેગ્રાફમાં એ વાત કરી કે અહીં ટીકામાં સ્વયંમેવ શબ્દ પડ્યો છે, પાઠમાં તે નથી. પાઠમાં નથી એટલે કે મૂળ ગાથા છે ત્યાં એ રીતે શબ્દ નથી મૂક્યો, પણ ટીકામાં, સંસ્કૃત ટીકામાં સ્વયંમેવ શબ્દ છે. સ્વયંમેવ એટલે પોતાથી, પણ કોઈ સ્વયંમેવ એટલે પોતાથી જ એમ અર્થ કરવાને બદલે પછી પોતારૂપ, જીવરૂપ, અજીવરૂપ એમ અર્થ કરે છે તો એ વાત બરાબર નથી. એટલે પોતાથી જ અર્થાત પોતાના કારણે જ તે પર્યાય પરિણતિ થાય છે પણ નિમિત્તને કારણે થાય છે એમ નથી, તથા પ્રતિબંધક કારણને લઈને તે અટકે છે એમ પણ નથી. પ્રતિબંધક કારણ ટળ્યું માટે તે પર્યાય થાય છે એમ પણ નથી, કેમ કે પ્રતિબંધક કારણ એને ખરેખર કઈ રોકવા વાળું હતું જ નહીં. એટલે પ્રતિબંધક કારણ ટળ્યું એટલે હવે થઈ પર્યાય એમ પણ નથી. એટલે સ્વયંમેવ તે થાય છે. અહીંયા સ્વયંમેવ કૃષ્ણ ભાવે એટલે કાળા ભાવે, કાળા સ્પણે એ સંઘ પરિણમે છે કે બીજાને કારણે નહીં, અને એ વાત અહીંયા મહત્વની છે. એટલે ગુરુદેવ એને સમજાવતા કહે છે કે એના ઉપર વજન છે, આમાં પોતાની નિત્યાદ્રષ્ટિ, પોતાની બુદ્ધિએ, પોતાની મિથ્યા માન્યતાએ જો અર્થ કરશે તો એ નહીં ચાલે. શાસ્ત્રોમાં જે કહેવા માંગે છે એને એને સમજવાનું છે. અને શાસ્ત્રોમાં પાના ઉપર પછી આગળ વાત કરી કે બીજા પેરેગ્રાફથી આપણે આગળ વાત લેવાના હતા એ વાત હવે શરૂ કરીએ છીએ. કહે છે કે કર્મનો અભાવ થયો માટે આત્મામાં કેવળ જ્ઞાન થાય છે એમ નથી, પણ પોતામાં અભાવ નામની શક્તિ છે તેથી તે અભાવપણે પરિણમે છે. એટલે નિમિત્તના અભાવપણે પરિણમે છે. કર્મનો અભાવ થયો એટલે કેવળ જ્ઞાન થયું એમ નહીં, નાના વર્ણીય કર્મ ગયું માટે આત્માને કેવળ જ્ઞાન થયું એમ નહીં, પણ પોતામાં અભાવ નામની શક્તિ છે તેથી તે નિમિત્તના અભાવપણે પરિણમે છે. નિમિત્ત શું છે? નાના વર્ણીય કર્મ છે તે નિમિત્ત છે, નાના વર્ણીય કર્મ છે તે નિમિત્ત છે, અને એ નિમિત્તના અભાવપણે પોતે પોતાની શક્તિથી પરિણમે છે. આત્મામાં એક ભાવ નામની શક્તિ છે, તેનું કાર્ય શું છે? કે દ્રવ્યની પર્યાય જે કાળે થવાની હોય તે થાય જ, એ ભાવ નામના ગુણનું કાર્ય છે, પણ નિમિત્તનું કાર્ય નથી. એટલે જે પર્યાય થવાની છે તે થાય છે એ આત્માના ભાવ નામની શક્તિને કારણે છે. અને પેલી અભાવની વાત કરી કે અભાવ નામની શક્તિ છે એનાથી એ સ્વયં આત્મા પોતે એવા નિમિત્તના અભાવપણે પરિણમે છે. એમ નથી કે કર્મના ઉદયો જાય તો જ એને એનો અભાવ થયો કહેવાય અને તો જ પછી આત્માનું અમુક રીતે પરિણમન થાય એમ નથી. આત્મામાં એવી શક્તિ છે. કર્મના ઉદયોનો સદભાવ કે કર્મના ઉદયનો અભાવ જેને આપણે નિમિત્ત કહીએ છીએ એ નિમિત્ત ખરેખર આત્મામાં કાંઈ કરતું નથી, એને કારણે આત્મામાં કાંઈ થતું નથી એ વાત અહીંયા તો કહેવી છે. એટલે બંને વાત લઈ લીધી કે નિમિત્તનો, નિમિત્તના ઉદયનો સદભાવ અને નિમિત્તના ઉદયનો અભાવ એ બંને તો બહારમાં રહ્યા, તેથી કઈ આત્મામાં કાર્ય થાય છે એમ નથી. તે વાત અહીંયા સમજાવી છે કે આત્મામાં એક ભાવ નામની શક્તિ છે અને તેનું કાર્ય શું, કે દ્રવ્યની પર્યાય જે કાળે થવાની હોય તે થાય જ, આ ભાવ ગુણનું કાર્ય છે, પણ નિમિત્તનું કાર્ય નથી. તથા સંયોગી ચીજ મળી માટે કાર્ય થયું છે એમ નથી, સંયોગ મળ્યા એટલે કાર્ય થાય એમ નથી. એ તો આત્માનો પોતાનો સ્વભાવ છે એટલે એનું કાર્ય થાય છે. આત્મામાં જે કંઈ થઈ રહ્યું છે એ એના કારણે થાય છે પ્રભુ, આટલી વાતને પકડવાની છે. શબ્દો યાદ ના રહે તો કઈ વાંધો નહીં, પણ ભાવને આટલો જ પકડવાનો છે કે ભગવાન આત્મામાં બીજો આવીને કાંઈ કરી શકે નહીં. જે થાય છે તે આત્માને આત્માના કારણે જ થાય છે, આત્માના ભાવ છે કે આત્માની શક્તિને કારણે છે. ભાવ નામનો ગુણ છે અને તે ગુણનો ધરનાર ભગવાન આત્મા એ ભગવાન છે. તે ભગવાન ઉપર જ્યાં દ્રષ્ટિ ગઈ ત્યાં ભાવ ગુણને લઈને તેનામાં નિર્મળ પર્યાય થાય જ, ન બને ન થાય એમ હોય જ નહીં. ભગવાન આત્મા ઉપર દ્રષ્ટિ ગઈ એટલે પછી નિર્મળ પરિણામ જ થાય, મલિનની વાત જ નથી. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ ભટ છોડીને મધ્યસ્થ થઈને સમજીશ તો સમજાશે, કેમ કે અનંતા તીર્થંકરોએ દિવ્ય ધનીમાં આ વાત કહી છે અને ગણધર ભગવાને 12 અંગ અને 14 ગુરુના જ્ઞાનમાં આ વાત જ આપી છે. આચાર્ય ભગવાને શાસ્ત્ર દ્વારા આ વાત સમજાવી છે, ગુરુદેવ પણ આ જ વાત સમજાવે છે કે ભાઈ તું તારા સ્વરૂપનું મહાત્મા લાવ, એનો કરનારો એમાં પર્યાયનો બદલનારો બીજો કોઈ નથી, પોતે સ્વયં પ્રભુ છે. અને એવા ભગવાન આત્માનું મહાત્મા લાવીને એની દ્રષ્ટિ કર એટલે નિર્મળ પર્યાય થશે, બીજું બધું ભૂલી જા. કોઈ કોઈને કારણે કાંઈ થતું જ નથી, બહારમાં રસ લઈને બેઠો છો, પર્યાયમાં ઉભો છો એટલે પર્યાયની જ દ્રષ્ટિ થાય છે. એક વખત ભગવાન આત્મા થઈને વિચાર કરીશ તો બધું સહેલું થઈ જશે. કરુણા કરીને ગુરુદેવ આગળ કહે છે અહીંયા કે અરે ભાઈ, આવો મનુષ્ય દેહ મળ્યો, વિતરાગની વાણી સાંભળવા મળી, અને આ ટાણે જો તું નિર્ણય નહીં કરે તો પછી ક્યારે કરીશ? અત્યારે તને આટલી સમજ આવી છે, બધી અનુકૂળતાઓ છે, અને અત્યારે તું આવા સમયસર એવા શાસ્ત્રનો અભ્યાસ નહીં કરે તો ક્યારે કરીશ? આવા શાસ્ત્રનો અભ્યાસ કરી અને તું પાકો નિર્ધાર કર કે હું ભગવાન આત્મા છું, બીજું કાંઈ નથી, હું માત્ર નાયક છું, નાયક છું, બીજું કાંઈ નથી, અને મારા પરિણામમાં બીજા કોઈ કાંઈ કરી શકતા જ નથી, આવો નિર્ણય કર. ગુરુદેવ કહે છે કે ભાઈ આ નિર્ણય કરવામાં સમ્યક દર્શન છે, નિર્ણય કરીશ અને પછી પુરસાદ થશે તો તને સમ્યક દર્શન પ્રગટ થશે, પણ તને તો હજી નિર્ણય જ નથી થયો કે તું કોણ છો એનો જ નિર્ણય નથી, તો પછી વાત ક્યાંથી બનશે? અનાદિનું આ ભ્રમણ થઈ રહ્યું છે, સંસારનું ભ્રમણ અનાદિથી ચાલી રહ્યું છે. જીવ ક્યારે ન હતો? જીવ કઈ ઉત્પન્ન તો થયો નથી. જીવ ઉત્પન્ન નથી થયો તો ક્યારે એ ન હતો? ન હતાનો પ્રશ્ન જ નથી. તો પછી જ્યારથી જીવ છે અનાદિથી, ત્યારથી જીવ આ ભવના ભ્રમણ જ કરે છે અને દુઃખી થાય છે. અત્યારે વર્તમાનમાં જે મનુષ્યની પર્યાય મળી છે એવી પર્યાય તો બહુ જ જ્વલ્લેજુક મળે છે, એ કઈ એટલી સહેલાઈથી મળતી નથી. કેટલા બધા પુણ્યનો ઉદય છે એટલે આવી મનુષ્યની પર્યાય મળી છે અને એમાં બધી સરળતા મળી છે, સમજ પણ મળી છે, સમય પણ મળ્યો છે, બધી સુવિધાઓ પણ મળી છે. અને હવે જો પોતાના સ્વરૂપને નહીં સમજે તો પછી ક્યારે સમજીશ? આનાથી વધારે તને કેવા સંયોગો મળે તો તું સમજે? એટલે પોતાના સ્વરૂપનો નિર્ણય કરવામાં જ સમ્યક દર્શન છે. એનો નિર્ણય કર એટલે પુરુષાર્થ ઉપડે અને સમ્યક દર્શન થાય અને વધુ ભવના ભ્રમણ ન થાય. જે કાળે જે થવા યોગ્ય હોય તે થાય અને નિમિત્ત એમાં કાંઈ કરે નહીં એવી સ્વતંત્રતાનો નિર્ણય કરવા જાય ત્યાં ફટ દ્રષ્ટિ પર્યાયથી અને પરથી ખસી એક જ્ઞાયક ભાવ ઉપર જાય છે અને તેનું નામ સમ્યક દર્શન છે. શું નિર્ણય કરવા જાય? નિર્ણય શું કરવાનો છે? દ્રવ્યની સ્વતંત્રતાનો નિર્ણય કરવાનો છે. દ્રવ્યની સ્વતંત્રતાનો નિર્ણય કરવાનો છે કે પોતાનું શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે એ સ્વતંત્ર છે અને એની પર્યાય એના પરિણામ જે થઈ રહ્યા છે તેમાં બીજો કાંઈ કરતો જ નથી, એ જ રીતે પોતે બીજાનામાં કાંઈ કરતો જ નથી. એવો નિર્ણય એને જ્યારે થાય છે કે જે કાળે જે પર્યાય થવાની છે તે સ્વતંત્ર રીતે થાય છે અને એમાં નિમિત્ત કાંઈ કરતું જ નથી, બીજું કોઈ કાંઈ કરતું જ નથી, એવી સ્વતંત્રતાનો નિર્ણય કરવા જાય એટલે એને પોતાને અકર્તા ભાવ આવે છે કે હું બીજે ક્યાંય કઈ કરતો જ નથી ને મારા પરિણામ નિર્મળ પરિણામ મારા કારણે થાય છે. મારો તો એ સ્વભાવ છે, શુદ્ધ સ્વભાવ છે, જેવા ગુણ છે એવો સ્વભાવ છે. તો એવા સ્વભાવમાં તો જ્ઞાન 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 જ થાય, બીજું કાંઈ થતું નથી. અને એવા જ્ઞાન સ્વભાવી ભગવાન ઉપર દ્રષ્ટિ જાય છે. એવો સ્વતંત્રતાનો નિર્ણય કરવા જાય ત્યાં દ્રષ્ટિ પર્યાય ઉપરથી અને પર ઉપરથી ખસી અને એક નાયક ભાવ ઉપર જાય છે. હું તો નાયક છું, પછી મને બીજું ક્યાં કાંઈ છે. એટલે જે કઈ વિકલ્પ આવે એ તરત જ ઉડી જાય છે કે ના ના, આ વિકલ્પ ને ક્યાં સ્થાન જ છે. ભગવાન આત્મા હું નાયક નાયક નાયક, મને બીજું કાંઈ હોય નહીં. અને હું નાયક એટલે મારા સ્વરૂપનું જ્ઞાન કરવા વાળો છું. જ્ઞાનની સ્વ પર પ્રકાશક શક્તિ એમ કહેવામાં આવ્યું છે. એ તો સામર્થ્ય બતાવ્યું છે. કઈ ભગવાન આત્મા પરને પ્રકાશવા જતો નથી, એ તો એનું સામર્થ્ય દર્શાવ્યું છે કે ભગવાન આત્મા એક સમયમાં જગતના બધા જ પદાર્થોની ત્રણેય કાળની પર્યાયને જાણી શકે એવા સામર્થ્ય વાળો છે, એવી સર્વજ્ઞતા વાળો છે. પણ એ કઈ બધાને જાણવા જતો નથી, એ તો પોતે પોતાના ભગવાન આત્મામાં જ રહે છે, પોતાના સ્વરૂપને જ જાણવા વાળો રહે છે. સ્વ પર પ્રકાશક કહેતા ખરેખર તો જે સાધક છે એને તો સ્વ પ્રકાશક છે એ વાતને જ લેવાની છે કે હું મારા સ્વરૂપને પ્રકાશું, કેવી રીતે પ્રકાશું, કેવી રીતે પ્રસિદ્ધ કરું. પ્રકાશું એટલે પ્રસિદ્ધ કરું, કે એનું લક્ષ્ય કરીને પ્રસિદ્ધ કરું છું. અને મારે તો એને બીજે ક્યાંય પ્રસિદ્ધ કરવું જ નથી, મારે તો એમાં જ રહેવું છે. એવી સાધકની તો દ્રષ્ટિ થઈ જાય છે. મારે બીજે ક્યાં કાંઈ કરવું છે, મારે ક્યાંય કાંઈ કરવા પણ છે નહીં, તો મારા સ્વરૂપમાં જ રહું, એવી સાધકની દ્રષ્ટિ થઈ જાય છે. એટલે અહીંયા એ વાત કરે છે કે સ્વતંત્રતાનો નિર્ણય કરવા જાય ત્યાં દ્રષ્ટિ પર પર્યાય ઉપરથી અને પરથી ખસી એક નાયક ભાવ ઉપર જાય છે અને તેનું નામ સમ્યક દર્શન છે. તેમ થતા સમ્યક દર્શનના નિર્મળ પરિણામ થાય છે. જેમ સર્વજ્ઞ ભગવાને જોયું છે તેવું પર્યાયમાં થાય એવો નિર્ણય કરનારની દ્રષ્ટિ એક જ્ઞાયક ભાવ ઉપર જાય છે. સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં જે આવ્યું છે એ જ પ્રમાણે બધું થઈ રહ્યું છે. તેનો જેને સ્વીકાર થયો, એટલે સર્વજ્ઞ ભગવાનની સર્વજ્ઞતાનો જેને સ્વીકાર થયો, એને અકર્તા ભાવ આવે છે. પર્યાયનું ક્રમબદ્ધપણું એને સહજ રીતે સમજાઈ જાય છે અને એને એકમાત્ર જ્ઞાયક ભાવ ઉપર જ લક્ષ જાય છે. જ્યારે એવો નિર્ણય થાય છે એટલે સહજ અકર્તા ભાવ આવે છે અને એની દ્રષ્ટિ એક જ્ઞાયક ભાવ ઉપર જાય છે. તેમ ત્રિકાળ ધ્રુવ સર્વજ્ઞ સ્વભાવી એક નાયક ભાવ પ્રભુ આત્માને કારણ બનાવે, એ જ કારણ છે, ત્યારે પર્યાય તેના સ્વકાળે ક્રમબદ્ધ થાય છે, એવો નિર્ણય યથાર્થ થાય છે. બંને વાત સાથે લીધી. પહેલી વાત લીધી કે જેમ સર્વજ્ઞ ભગવાને જોયું છે તેવું પર્યાયમાં થાય એવો નિર્ણય કરનારની દ્રષ્ટિ એક જ્ઞાયક ભાવ ઉપર જાય છે. તેમ ત્રિકાળ ધ્રુવ સર્વજ્ઞ સ્વભાવી એક જ્ઞાયક ભાવ પ્રભુ આત્માને કારણ બનાવે, ત્યારે પર્યાય તેના સ્વકાળે ક્રમબદ્ધ થાય છે, એવો નિર્ણય યથાર્થ થાય છે. આ માસ્ટર કી છે. બધે લગાડી દેવી, ગુરુદેવ કહે છે કે આ વાતને બધે લગાવી. આ ત્રણ લોકના નાથની રીત છે. આવો નિર્ણય કર્યા વિના કોઈ વ્રત આદિ પાળે તેથી શુભ ભાવ ને કારણે બંધ થાય પણ મુક્તિ તો ના મળે. અહીંયા તો કહે છે કે શંખ પોતે જાતે જ શ્વેત ભાવને છોડીને સ્વયંમેવ કાળા ભાવે કૃષ્ણ ભાવે પરિણમે, ત્યારે તેનો શ્વેત ભાવ સ્વયંકૃત કૃષ્ણ ભાવ થાય. જો બે શબ્દ છે, સ્વયંમેવ અને સ્વયંકૃત, એમ બે શબ્દો છે. સંસ્કૃતમાં પણ બે છે, ટીકાની અંદર બે શબ્દ લીધા છે. પહેલા શબ્દ છે સ્વયંમેવ, એટલે કે પોતાથી જ. આ એક વાત, પોતાથી જ સ્વયંમેવ. અને પછી બીજો શબ્દ છે સ્વયંકૃત, એટલે કે પોતાથી કરાયેલું. કૃત એટલે કરાયેલું, પોતાથી અને પછી પોતાથી કરાયેલું. અર્થાત સંઘ પોતાથી જ કૃષ્ણ ભાવે પરિણમે, ત્યારે તેનો શ્વેત ભાવ પોતાથી જ કરાયેલા કૃષ્ણ ભાવને પ્રાપ્ત થાય છે. શું કહ્યું? કે સંઘ છે તે જ્યારે પોતે પોતાથી જ કાળો થાય અને સ્વયંકૃત એટલે પોતાથી કાળો કરાયેલો હોય ત્યારે તે કાળો થાય છે. એટલે બીજાથી કાળો કરાયો હોય એમ નહીં, કૃત કહીને વાત એમ કહેવી છે. બીજો કાંઈ એમાં કરતો નથી, એ સ્વયંકૃત છે, પોતા દ્વારા જ એ કાળો કરાયો છે. એ પોતા દ્વારા જ કાળો કરાયો છે, પરંતુ તે પરથી કાળો કરાયેલો કે પ્રતિક પરના કારણે કાળો થઈને પ્રવર્તે એમ નથી, એ સ્વયંમેળ અને પૂતા દ્વારા કરાયો છે ત્યારે એ કાળો થઈને કાળો પ્રવર્તે છે. સ્વયંમેળ એટલે પૂતાથી અને સ્વયંકૃત એટલે પૂતાથી કરાયેલું, એટલે નિમિત્ત કે પર દ્વારા નહીં. હા, દ્રષ્ટાંતને સમજાયું. તેવી રીતે અહીંયા 401માં પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે તેવી રીતે જ્યારે તે જ જ્ઞાની પરદ્રવ્યને ભોગવતો અથવા નહીં ભોગવતો, તેવી રીતે જ્યારે તે જ જ્ઞાની એ પરદ્રવ્યને ભોગવતો અથવા નહીં ભોગવતો થકો જ્ઞાનને છોડીને સ્વયંમેવ અજ્ઞાન રૂપે પરિણમે, ત્યારે તેનું જ્ઞાન સ્વયંકૃત જ્ઞાન થાય. શંખનું ઉદાહરણ લીધું એ ઉપરથી સમજાવે છે કે એવી જ રીતે એ જ્ઞાની જ્ઞાનને છોડીને સ્વયંમેવ અજ્ઞાન રૂપે પરિણમે, ત્યારે તેનું જ્ઞાન સ્વયંકૃત અજ્ઞાન થાય છે. એ વખતે એ પરદ્રવ્યને ભોગવતો હોય અથવા ન પણ ભોગવતો હોય, પણ એ સ્વયંમેવ જ્ઞાનને છોડી અને અજ્ઞાન રૂપે પરિણમે છે ત્યારે એનું એમાં એ સ્વયંકૃત અજ્ઞાન થાય છે, એના પોતાના દ્વારા એ અજ્ઞાન. જો પોતે સ્વયંમેવ અજ્ઞાન રૂપે પરિણમે છે અર્થાંત વિષય ભોગમાં રસ રૂચિ કરીને સ્વયં અજ્ઞાન ભાવે પરિણમે છે, એટલે એ વખતે એને ભોગ હોય તો પણ અને ન હોય તો પણ, અને વિષય ભોગમાં રસ છે મીઠાશ છે એવો જે અજ્ઞાન ભાવ છે તેને અજ્ઞાની પોતાથી જ કરે છે. અજ્ઞાન ભાવે થયો ને, તો અજ્ઞાન ભાવે થયો તો કઈ રીતે થયું? તો વિષય ભોગમાં રસ છે એને મીઠાશ છે એવો જે અજ્ઞાન ભાવ છે એવા અજ્ઞાન ભાવને એ પોતે પોતાથી જ કરે છે, પણ મોહનીય કર્મનો ઉદય તેને અજ્ઞાન કરાવે છે એમ નથી. એ મિથ્યાત્વ ભાવે પરિણમે છે તો એમાં કઈ મોહનીય કર્મના ઉદયને કારણે એમ થાય છે એમ નથી, દર્શન મોહનીયના ઉદયને કારણે એમ થાય છે એમ નથી. ઘણા વખત પહેલા પ્રવચન સારના સ્વાધ્યાય ચાલતા હતા એમાં વાત આવી સમ્યક દર્શન ની, એટલે કે એમાં તો કે દર્શન મોહનીય જાય ત્યારે સમ્યક દર્શન થાય એમ છે ને? મેં કહ્યું ના, એમ નથી. દર્શન મોહનીય જાય એટલે બરાબર શ્રદ્ધા ગુણનું પરિણમન બરાબર થાય એમ નથી. જીવ પોતે પુરુષાર્થ કરી અને સમ્યક દર્શન પ્રગટ કરે છે ત્યારે એ દર્શન મોહનીય છે એ જાય છે, એટલે બીજાને કારણે કઈ સમ્યક દર્શન થાય છે એમ નથી. અને મિથ્યાત્વમાં એ રહ્યો છે તો પણ કઈ બીજાને કારણે રહ્યો છે એમ નથી, એને દર્શન મોહનીયનો ઉદય છે માટે એ કઈ મિથ્યાત્વમાં રહ્યો છે એમ નથી. જળ કર્મ બિચારા શું કરે, પોતે જ સ્વયં અજ્ઞાન ભાવે પરિણમી રહ્યો છે. અહીંયા તો એમ કે છે જે અજ્ઞાન ભાવ છે તેને અજ્ઞાની પોતાથી જ કરે છે, કઈ મોહનીય કર્મનો ઉદય તેને અજ્ઞાન કરાવે છે? ના, એમ નથી. એટલી બધી સ્પષ્ટ વાત કરી દીધી છે. એટલે અહીંયા એક પ્રશ્ન કર્યો કે દર્શન મોહનો ઉદય આવ્યો ત્યારે મોહ થયો ને, ક્રોધ પછી માન થાય અને ક્રોધ ન થાય એનું કારણ ત્યાં માન કર્મનો ઉદય છે ને? ગુરુદેવ એનું સમાધાન આપતા કહે છે કે ભાઈ અહીં તો કહે છે કે ઉદય નિમિત્ત જીવના ભાવને કરી શકતો નથી, કરતો નથી. કર્મના ઉદય જેને આપણે નિમિત્ત કહીએ છીએ એ નિમિત્ત કારણ કહેવાય, પણ એ કઈ જીવને કાંઈ કરતા નથી, જીવના ભાવને કાંઈ કરતા નથી. જીવ સ્વયં એવા ભાવે પરિણમે છે. કર્મના ઉદય આવ્યા તો ભલે આવ્યા, આપણને ક્યાં એનો વાંધો છે? કર્મના ઉદય કોને નથી આવતો? સંસાર અવસ્થામાં જયારે એ કર્મ સહિત છે તો કર્મના ઉદય આવ્યા વિના રહેવાના જ નથી, પણ એનું લક્ષ ન કરે અને સંવર ભાવે પરિણમે તો એને નિજરા થાય છે. આ વાત પણ સિદ્ધ થયેલી વાત છે. સિદ્ધ થયેલી એટલે કે અનંત મહાપુરુષોએ આ રાહને આવી રીતે માર્ગને અપનાવી અને એ સિદ્ધ કરી બતાવ્યું છે કે જો અમે સંવર ભાવે વર્ત્યા માટે નિજરા થઈ અને એમ કરતા નિજરા થતા થતા છેવટે કર્મનો પૂર્ણપણે ક્ષય થયો. આ વાત તો સિદ્ધ થઈ છે. એટલે કર્મના ઉદય એમને એ વખતે નહોતા, કર્મના ઉદય એ વખતે એમને હતા. અને કર્મના ઉદય હતા એટલે તો ઉપસર્ગ ને પરિસર એવા બધા સંયોગો એમની સમીપમાં આવ્યા, અને છતાં એ પોતે પોતાના સ્વરૂપમાંથી ડગ્યા નહીં, અને એને તો આપણે અંતરંગ તપ કહીએ છીએ. કર્મના ઉદય તો બધાને હોય, એથી શું થયું? કર્મના ઉદય આવવાના જ છે, ના આવે એમ બને જ નહીં. કર્મના ઉદય સંસાર અવસ્થામાં હોય હોય ને હોય, એટલે કર્મના ઉદય આવે એને નિમિત્ત કારણ કહેવાય. પણ ક્યારે નિમિત્ત કારણ કહેવાય? એને નિમિત્ત કારણ ક્યારે કહેવાય કે જો આપણામાં એ કર્મના ઉદયનું લક્ષ થઈ અને વિભાવ ભાવ ઉત્પન્ન થાય તો એ કર્મના ઉદયને નિમિત્ત કારણ કહેવાય. વિભાવ ભાવ ઉત્પન્ન થવા માટેનું કર્મના ઉદયને નિમિત્ત કારણ કહેવાય. પણ કર્મના ઉદય આવ્યા હોય તે છતાં પણ આપણે વિભાવ ભાવે નથી પરિણમતા તો એ કર્મના ઉદય નિમિત્ત થતા જ નથી, એ કાંઈ કરતા જ નથી. બહુ સુંદર વાત છે. ગુરુદેવની એક એક વાત જે છે એને બહુ સમજવા જેવી છે. કેટલું સુંદર સમાધાન છે કે અહીં તો કહે છે કે ભાઈ ઉદય જે નિમિત્ત છે એ કાંઈ જીવના ભાવને કરી શકતો નથી. કર્મનો ઉદય નિમિત્ત હો નિમિત્ત કહીએ પણ તે જીવના ભાવને કરે છે એમ નથી. એ વખતે સ્વયં જીવ પોતે એવા ભાવે થાય છે. પછી એમ કહેવાય કે કર્મના ઉદય તરફ એનું લક્ષ ગયું, પણ એ તો નિમિત્ત કારણ છે. જીવે પોતે જાતે એવો ભાવ કર્યો છે. જીવ સ્વયં પોતે પોતાથી જ અજ્ઞાન ભાવ થાય છે. એવા અજ્ઞાન ભાવને એ પોતે સ્વયં કરે છે. એ મિથ્યા ભાવે જીવ પોતે સ્વયં પરિણમે છે. મિથ્યા તો કર્મનો ઉદય છે માટે થાય છે એમ નથી. જો મિથ્યાત્વ કે દર્શન મોનીયના ઉદયને કારણે જો હોય તો કોઈ જીવ સમ્યક તો પ્રગટ કરી શકે જ નહીં. જો અહીં કહે છે કે જ્ઞાની પરદ્રવ્યને ભોગવતો, ભોગવતો એટલે શું? એટલે કે અંદર એનો રાગ કરતો. પરદ્રવ્ય તો ક્યાં ભોગવાય છે? પરદ્રવ્ય તો ભોગવાતું નથી પણ એનો રાગ કરે એને ભોગવતો. પણ પરદ્રવ્યના ભોગના કાળે રાગ હોય છે તેથી ભોગવે છે એમ કહેવાય છે. પરદ્રવ્યને તો ક્યાં ભોગવે છે? જ્ઞાની પરદ્રવ્યને ભોગવતો અર્થાત એને આ તરફ રાગ કરતો એવો થાય. અને નહીં ભોગવતો, નહીં ભોગવતો એટલે કે ન ભોગવે, ભોગવવાનું ન હોય, એટલે કે પોતાના જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવને છોડીને સ્વયં જો અજ્ઞાન રૂપે પરિણમે તો જ એ અજ્ઞાન ભાવે થાય છે. એટલે એ રાગને પોતાના રાગ ભાવ છે એને કારણે એ ભોગવતો અર્થાત ન પણ ભોગવે તો પણ જો એ જ્ઞાન ભાવને છોડે છે તો અજ્ઞાન ભાવે થાય છે. પણ જો જ્ઞાન ભાવને સ્વયં નથી છોડતો તો એ અજ્ઞાન ભાવે પરિણમે. ગુરુદેવે એની સ્પષ્ટતા અહીં કરી છે કે પોતાના જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવને છોડીને સ્વયં એ અજ્ઞાન રૂપે પરિણમે છે. વિષયમાં આબરૂમાં મજા છે, પરિગ્રહમાં મજા છે એમ અજ્ઞાન રૂપે તે સ્વયંમેવ પરિણમે છે. એ અજ્ઞાન ભાવે સ્વયંમેવ થાય છે. એ વખતે પર પદાર્થોનો સંયોગ છે એ તરફ લક્ષ જાય છે, નથી જતું. પણ એ કયા ભાવે છે? સ્વભાવ ભાવે છે કે પરના ભાવે છે? સ્વભાવે રહે છે તો પોતે જ્ઞાન ભાવે રહે છે, અને પર ભાવે થાય છે તો સ્વયં પોતે જાતે થાય છે એમ એ અજ્ઞાન ભાવે થાય. અને અજ્ઞાન ભાવે રહ્યો હોય અને પછી ગમે તેવા વ્રત તપ કરે તો એથી કાંઈ સમ્યક દર્શન થતું નથી, નિર્મળ પરિણામ થતા નથી. અહીંયા 402 પાના ઉપર છેલ્લે કહે છે કે અહીં કહે છે જ્ઞાનને છોડીને સ્વયંમેવ અજ્ઞાન રૂપે પરિણમે. જો પહેલા ગાથા 121 અને 121 થી 125માં પણ સ્વયં આવે છે કે જો સ્વયં પરિણમવાની શક્તિ ન હોય તો પર વડે કેમ પરિણમાવી શકાય? એટલે કે પરિણમવાની શક્તિ એની પોતાની છે, એટલે સ્વયં જો એ પરિણમવા માટે શક્તિમાં ન હોય તો પછી એને બીજા દ્વારા કઈ રીતે પરિણમાવી શકાય? અને જો સ્વયં પરિણમવાની શક્તિ છે તો પછી એને પરની જરૂર શું છે? એ રીતે ત્યાં વાત આવી હતી 121 થી 125 ગાથાની અંદર. જગતમાં અનંત દ્રવ્યો ભગવાને કયા છે અને તે અનંત ક્યારે માન્યા કહેવાય? આપણે અનંત તો કહીએ છીએ કે અનંત દ્રવ્ય છે, તો એ અનંત ક્યારે રહે? જો એક બીજી દલીલ કરીને ગુરુદેવ સમજાવે છે અહીંયા કે અનંત દ્રવ્ય પૈકી પ્રત્યેક દ્રવ્ય સ્વતંત્ર, સ્વતંત્ર એટલે પરની સહાય વિના સ્વતંત્રપણે પોતે સ્વયં પરિણમે છે એમ માનવામાં આવે તો એ અનંત અનંતપણે રહે. પણ એમાં બીજું દ્રવ્ય કંઈક કરતું હોય, ફેરફાર કરી નાખે તો પેલું દ્રવ્ય એ પોતે પોતાના પરિણામ કરી શકે જ નહીં, તો પછી એ અનંતપણું રહેશે નહીં. અનંત દ્રવ્યો પ્રત્યેક સ્વયંકૃત હોય તો જ અનંત દ્રવ્યો ભિન્ન ભિન્નપણે રહે પોતે સ્વયંકૃત પોતે પોતાથી જ પરિણમતા હોય એ કાર્ય એનું પોતાનું જ હોય તો જ એ બરાબર એમ જ રહી શકે, નહીતર તો એ દ્રવ્યનો નાશ થઈ જાય. બીજો એમાં ફેરફાર કરે, ત્રીજો પણ ફેરફાર કરે, ચોથો પણ ફેરફાર કરે, બધા એક દ્રવ્યમાં ફેરફાર કરવા જાય તો પેલા દ્રવ્યનું શું થાય? અને એ રીતે દરેક દ્રવ્ય બીજા અન્ય દ્રવ્યમાં એમ ફેરફાર કરતું હોય તો કોઈ દ્રવ્ય રહી શકે જ નહીં. એટલે અનંત દ્રવ્યો અનંતપણે રહે છે. આપણે એમ કહીએ કે અનંત દ્રવ્યો છે, અનંત દ્રવ્યો છે એટલે અનંત દ્રવ્યની હયાતી છે, એનું અસ્તિત્વ છે. તો એવું અનંત દ્રવ્યોનું અસ્તિત્વ છે એમ જો આપણે માનતા હોઈએ તો અનંત દ્રવ્યોનું અસ્તિત્વ રહે કઈ રીતે? કે એમાં કોઈ ફેરફાર ન કરી શકે તો જ, એટલે કે એનું પરિણામ એના પોતાના કારણે સ્વયંકૃત હોય તો જ થાય. આ બીજી રીતે તર્ક દ્વારા સમજાવ્યું છે. એટલે એક દ્રવ્યમાં બીજું દ્રવ્ય કાંઈ કરતું નથી, આ વાત આ સિદ્ધાંતને ફરીથી સમજાવ્યું છે. જો પરથી કાંઈ થાય છે એમ માનવામાં આવે તો અનંત ભિન્ન ભિન્ન રહે નહીં, બધા એકબીજામાં ભળી જાય અને અનંતપણું ખલાસ થઈ જાય. ભાઈ આ તો પોતામાં પરની પર્યાય કાંઈ કરી શકે નહીં એમ કે છે. એવી ભારે વાત થઈ કે શંખનો કાળાપણા રૂપે થવાનો કાળ હોય છે ત્યારે તે પોતે પોતાથી જ કાળો થાય છે, તે પર વડે કાળો થાય છે એમ નથી. તેવી રીતે જ્ઞાની પણ જયારે પરમાં એકપણારૂપ રસ રૂચિ થાય છે ત્યારે તે કાળે તે પોતે પોતાથી જ અજ્ઞાનપણે પરિણમે છે. પરને અથવા દર્શન મોહને કારણે અજ્ઞાનપણે પરિણમે છે એમ નથી. આથામાં બહુ સુંદર ખુલાસો કર્યો છે. અહીંયા પાર નંબર 403 ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે જ્ઞાની જ્ઞાનને છોડીને સ્વયંમેવ અજ્ઞાનપણે પરિણમે ત્યારે તેનું જ્ઞાન સ્વયંકૃત અજ્ઞાન થાય. માટે જ્ઞાનીને જો બંધ થાય તો પોતાના જ અપરાધના નિમિત્તે અર્થાંત પોતે જ અજ્ઞાનપણે પરિણમે ત્યારે બંધ થાય છે. પોતાના જ અપરાધના નિમિત્તે એટલે શું? એટલે કે જ્ઞાનનું અજ્ઞાન થાય છે તે પોતાના અપરાધથી થાય છે, પરથી નહીં. શરીરની ક્રિયા કે ભોગની બાહ્ય ક્રિયા થઈ માટે અપરાધ થાય છે એમ નથી. અજ્ઞાનપણું એના પોતાથી થાય છે, એટલે શરીરની ક્રિયા કે ભોગની ક્રિયાથી એ અપરાધ થાય છે એટલા માટે એનું જ્ઞાન અજ્ઞાનરૂપ થાય છે એમ નથી. કે પોતે જ અજ્ઞાનપણે પરિણમે ત્યારે એને બંધ થાય છે. પરમાં વિષયમાં મીઠાશ આવે, રસ આવે, એ અજ્ઞાનકૃત પોતાની બુદ્ધિ છે અને એ એનાથી બંધ થાય છે, પણ એ પરને કારણે બંધ થાય છે એમ નથી, એ પોતાને કારણે જ થાય છે. જ્ઞાની શુદ્ધ ચૈતન્યમય પોતાના અબંધ પરિણામનો કરતા છે. બંધ ન થાય તેવા અબંધ જ્ઞાની ચૈતન્યમય બંધ ના થાય તેવા પરિણામનો પોતે કરતા છે અને બંધ થાય એવા વિકારી ભાવનો એ કરતા નથી. બંધ ભાવનો વિકારનો કરતા જ્ઞાની થતો નથી, તેથી તેને બંધ થતો નથી. પરંતુ જો જ્ઞાની શુદ્ધ જ્ઞાન સ્વભાવને છોડીને અજ્ઞાનપણે પરિણમે છે તો બંધ થાય છે. પોતે અજ્ઞાનપણે પરિણમે છે તો બંધ થાય છે, બીજો કોઈ એને બંધ કરાવતો નથી. તેને જો પરમા મીઠાશ આવી જાય, રસ આવી જાય, તો પરમા એક પણ પામતા તેને સ્વયં જ્ઞાનનું અજ્ઞાન થાય છે અને તેથી તેને બંધ થાય છે, પણ બહારના વિષયો તેને બંધ કરે છે એમ નથી. ગુરુદેવ ઘણી વાર એમ જ વાત કરે છે, વારંવાર એમ જ વાત કરે છે કે ભાઈ પરમા તને મીઠાશ આવી જાય, પરમનો રાગ થઈ જાય એમ જ કહે છે. તો ક્યારેય આપણને આ વાત સ્પર્શશે નહીં કે ભાઈ ખરેખર શું છે, મને આ અજ્ઞાન ભાવે પરિણમન પરના કારણે છે કે પરમાં મારી મીઠાશના કારણે છે? આપણે એને હળવાશથી લઈ લઈએ પણ એને ગંભીરતાથી લેવા જેવું છે. આપણને સમ્યક દર્શન ન થવું અને જ્ઞાન ભાવે ન પરિણમવું એવું થવામાં એ પરનું કારણ છે કે પોતાની નબળાઈ છે? પોતે શા માટે પરના ભાવે થાય છે? હું પર ભાવે થાઉં છું, હું અજ્ઞાન ભાવે સ્વયંમેવ થાઉં છું. પરના પરિણામો થતા હોય તો ભલે ને થતા, મને શું છે, એમ કેમ નથી થતું? પર પરિણામે એમાં મારે શું, એમ કેમ નથી થતું? મારી આસપાસમાં આ સંયોગો થઈ રહ્યા છે તો ભલે થઈ રહ્યા, એથી મને શું? જો હું ત્રિકાળ જ્ઞાયક છું, જ્ઞાયક છું તો જ્ઞાયક છું, અને એવું તીર્થંકર ભગવાનના જ્ઞાનમાં એ વાત આવી છે, તો પછી એમાં શંકા કરવાને શું છે? શંકા કરવાનું કોઈ સ્થાન રહેતું જ નથી. શા માટે એવો સંશય થાય છે અને એ ભગવાનની વાતનો કેમ વિશ્વાસ નથી આવતો? શંકર ભગવાન કેવળી ભગવાને કહ્યું એ વાતનો કેમ વિશ્વાસ નથી આવતો? આ કેમ પરનું લક્ષ થાય છે? એવો વિચાર કરતા પોતાની નબળાઈનો ખ્યાલ આવે છે. અરે આ મારા પુરુષાર્થની નબળાઈ છે, આટલી બધી નબળાઈ મને શોભે. એક તરફ સિદ્ધ ભગવાન તીર્થંકર ભગવાન મને પોતા સમાન કહે છે, સિદ્ધ સમાન કહે, અને હું આવી નબળાઈ કરું, આવા પ્રમાદમાં રહું, આ મને શોભે નહીં. જો આવો વિચાર આવે તો પુરુષાર્થ ઉપર. પુરુષાર્થમાં સત્યનો સ્વીકાર કરવાનો છે, બીજું કાંઈ કરવાનું નથી. પરના કાર્યો થવાના છે તે જ થાય છે, એ સિવાય બીજું કાંઈ થતું નથી, અને પર મારામાં કાંઈ કરતું નથી એવો આત્મવિશ્વાસ જગાવીને પુરુષાર્થ કરવાનો છે. કઈ બહારના વિષયો એને બંધ કરતા નથી, એને ભવના ભ્રમણ કરાવતા નથી. અહીંયા પાર નંબર 404 ઉપર છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે ભાઈ, અંદરમાં રાગથી બિન પડીને આત્માનો જેણે અનુભવ કર્યો છે તેને નરકમાં પણ આનંદની ગટાગટી છે, અને અહીં મિથ્યાદ્રષ્ટિ કોઈ અબજોપતિ હોય તો પણ તેને દુઃખની ગટાગટી છે. શું કહ્યું? કે નરકમાં પડ્યો હોય, સમ્યક દ્રષ્ટિ રાગથી ભિન્ન પડ્યો છે એવો સમ્યક દ્રષ્ટિ છે, એટલે કે જ્ઞાની છે, એ નરકમાં હોય તો પણ એને તો આનંદનો અનુભવ હોય, અને મિથ્યાદ્રષ્ટિ અહીંયા ભલે ને અબજોપતિ હોય પણ તો એ તો દુઃખમાં છે, એ તો દુઃખને જ અનુભવે છે. કેમ કે બહારના સંયોગો આત્માને સ્પર્શતા નથી. નરકમાં બળતા મળદા જેવા શરીર હોય છે અને જન્મે ત્યારથી 16 રોગ હોય છે, તો પણ અંદર સચ્ચિદાનંદમય પોતાના ભગવાનનું ભાન થયું છે ને, તેથી નરકમાં પણ જ્ઞાનીને સુખ છે. ભ્રમણા ને અનંતાનુબંધી કસાય ટળ્યા છે તેટલું ત્યાં જ્ઞાનીને સુખ છે. કેટલું સુખ છે? એની મિથ્યા માન્યતા ટળી છે ને, સમ્યક શ્રદ્ધા થઈ છે, અને અનંત અનુબંધ થાય એવા હવે કસાય થતા નથી, એટલું જ્ઞાનીને સુખ છે. કારણ કે જીવને કસાયનું જ દુઃખ છે, સંયોગનું દુઃખ નથી. સંયોગને કારણે જીવ દુઃખી નથી થતો, પણ દુઃખી શા માટે થાય છે? મિથ્યા માન્યતાને કારણે એને દુઃખ થાય છે, એટલે એ કસાય ભાવે પોતે પરિણમે છે અને એનું દુઃખ છે, સંયોગનું દુઃખ નથી. કસાય શા માટે રહ્યા છે? કસાય એ અજ્ઞાનને કારણે, મિથ્યાત્વને કારણે રહ્યા છે. એવા ભાવે શા માટે થાય છે? પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે થાય છે, પ્રમાદને કારણે થાય છે. એટલે કસાય રહિત થતા, એટલે કે પોતે ઉગ્ર પુરુષાર્થ કરીને પોતાના સ્વભાવ ભાવે રહે છે ત્યારે એને અલૌકિક આનંદનો અનુભવ થાય છે. ચોથા ગુણ સ્થાને માત્ર હજી અનંતાનુબંધી કસાય ગયો છે ત્યાં પણ એટલા પ્રમાણમાં એને સાતા અને સુખનો અનુભવ છે, ભલે ગમે તેવા બાહ્યમાં સંયોગો હોય તો પણ. એટલે એ વાત અહીંયા ગુરુદેવ સમજાવે છે કે ભ્રમણા અને અનંતાનુબંધી કસાય ટળ્યા છે તેટલું ત્યાં જ્ઞાનીને સુખ છે, કારણ કે જીવને કસાયનું જ દુઃખ છે, સંયોગનું દુઃખ નથી. તેથી અનંતાનુબંધી કસાય ટળ્યો છે તેનું ત્યાં સુખ છે. પાર નંબર 405 ઉપર ગાથા 220-223 ભાવાર્થ ઉપરનું પ્રવચન, એમાં ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે જૈનમાં પણ કર્મનું લાકડું ઘૂસી ગયું છે. એટલે કર્મ વિશેની ઘણી મિથ્યા માન્યતાઓ વર્તે છે. કર્મ જ બધું કરે, કર્મ આમ ને કર્મ તેમ, કર્મને લીધે થઈને આ બધું છે, કર્મને લઈને બંધન થાય. અરે ભાઈ એમ નથી. ગુરુદેવ અહીંયા એ વાત સમજાવે છે કે ભાઈ કર્મને લઈને આ બંધન થાય એમ અજ્ઞાની માને છે, પણ એમ છે નહીં. દુઃખ પણ તે તારા કારણે ઉભું કર્યું છે. કસાય અને મિથ્યાત્વની એકતા બુદ્ધિ એ જ મહાદુઃખ છે. કસાય અને મિથ્યાત્વની એકતા બુદ્ધિ એ જ મહાદુઃખ છે. દુઃખનો મૂળ સ્ત્રોત જ મિથ્યાત્વ અને કસાય છે. બાકી જેણે આનંદ મૂર્તિ પ્રભુ આત્માની દ્રષ્ટિ કરી છે, ભગવાન આત્માની દ્રષ્ટિ કરી છે, એટલે કે પોતાના ઉપયોગને બહારમાંથી પલટાવીને સ્વરૂપ તરફ લઈ ગયો છે, એવી રીતે દિશા ફેરવીને અંતરદશા પ્રગટ કરી છે, તે પછી નિર્ધન હોય કે અબજોપતિ હોય, નરકમાં હોય કે દેવલોકમાં હોય, ગમે ત્યાં હોય, અરે સાતમી નરકે હોય તો પણ તું એ સંકેતી છે, જ્ઞાની છે, દ્રષ્ટિ એની બદલાય છે. આત્માનો અનુભવ જેને થયો છે એવો આત્મજ્ઞાની છે, એ સુખી જ છે, એ હંમેશા સુખી છે. આગળ ચોથા પેરેગ્રાફમાં કહે છે કે શ્વેત શંખ પરના ભક્ષણથી કાળો થતો નથી, પર પદાર્થને ગ્રહે છે, ખાય છે, ભોગવે છે એટલે કાળો થતો નથી, પરંતુ પોતે કાળાપણે પરિણમે છે ત્યારે કાળો થાય છે. આ દ્રષ્ટાંત કહ્યું અને એના ઉપરથી એ વાત કરી કે જ્ઞાની પણ પરના ઉપભોગથી અજ્ઞાની થતો નથી, પરંતુ જ્યારે પોતે જ અજ્ઞાન રૂપે પરિણમે ત્યારે અજ્ઞાની થાય છે અને ત્યારે બંધ કરે છે. જ્ઞાનીનો ભોગ નિદ્રાનો હેતુ જે કયો છે તે આ અપેક્ષાએ કહેવામાં આવે છે. કઈ ભોગ ભોગવે એટલે કઈ એને નિદ્રા થાય એમ નહીં, એમાં અપેક્ષા આ રીતે છે. બાકી ભોગમાં તો રાગ છે અને એ તો દુઃખ છે ને પાપ છે, પણ ત્યાં દ્રષ્ટિની પ્રધાનતામાં સ્વભાવની મુખ્યતાનું જોર દેવા જ્ઞાનીને દ્રષ્ટિમાં ભગવાન આત્મા અંદર બિરાજે છે તેને બંધ નથી એમ કહ્યું છે. તો આ રીતે વાત છે. તો આ રીતે આપણે અહીંયા ગાથા 220-223 સુધીની ચાર ગાથાઓ પૂરી કરીએ છીએ અને આ ગાથાઓ સાથે આપણને બીજી ઘણી વાત ગુરુદેવે કહી. દ્રવ્યની સ્વતંત્રતાની વાત પણ આવી, 47 શક્તિ પૈકીની કેટલીક શક્તિની વાત આવી, એક શક્તિમાં બીજી શક્તિનું રૂપ છે, એક ગુણમાં બીજા ગુણનું રૂપ છે એ વાત પણ આવી, અને એટલી બધી સ્પષ્ટતા થઈ ગઈ કે આ દ્રવ્યની અંદર બીજું દ્રવ્ય કાંઈ કરી શકે નહીં અને આ દ્રવ્ય બીજાના કાર્યો કરી શકે નહીં. આ ખૂબ સારી રીતે સમજાયું છે. હવે તો એના ઉપર વધારે વિચાર કરવાનો છે, પોતે કોણ છે એનો જ વિચાર કરવાનો છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.
હવે સુખદામ બોલીએ.
સુખદામ અનંત.